જ્યારે જ્યારે માણસનું મન કોઈના અવગુણ જોવા તરફ દોડે છે ત્યારે એ ભગવદ્ ભજનનું કે ભગવાન નામ સ્મરણનું કે સત્સંગનું અનુસંધાન કરી શકતો જ નથી. કોઈ પણ વ્યક્તિના અવગુણ જોવા જાઓ, એના દુર્ગુણ જોવા જાઓ, એટલે એની થોડી ઘણી અસર કે થોડી ઘણી છાપ જોનારના મન અને વિચાર ઉપર આવવાની. કેરોસીન નો ડબ્બો હોય, ધોઈને સાફ કરી નાખ્યો હોય અને પછી એમાં ઘી ભરો તો શું થાય? કેરોસીન ની વાસ તો એની થોડી ઘણી ભભક તો રહે જ. કોઈ પણ વ્યક્તિના અવગુણ જોવા જાઓ ને એટલે એની થોડી ઘણી અસર ભલે આપણે કાઢી નાખવા માંથી કે એને નહીં, પણ પેલા કેરોસીન ના ડબ્બાની માફ કે ગંધયા વગર રે. અવગુણ તજી સબકે ગુણગ્રહ. પારકાના દોષ જોવા એટલે જીવનના આંગણે ઉકરડો ખડકવા બરાબર. દોષોનો ભરમાર દોષો તમે એક એક, તમે વ્યક્તિ એક જ છો અને તમારે સંપર્કમાં આવનાર અનેક વ્યક્તિઓ છે. દરેક એક એક માણસના એક એક દુર્ગુણને તમે લેતા આવો લેતા આવો લેતા આવો તો આપણા ઘરને આંગણે, આપણા જીવનના આંગણે એ બધાને એક એક એવા કેટલાય દુર્ગુણો આપણામાં પેસી જશે. પેલા બધાના તો એક જ હોય, એક એક જ હોય, પણ આપણે વેણી આણેલા ઢગલો થાય. પેલા ઘડિયા પંપોયા ભેગા કરે, પંપોયા સમજો છો, દેખારા એ ઈટાકડા જ્યાંથી મળે ત્યાંથી ઘરે ઘર લાઈને ઢગલો કરે. એમ માણસ પોતાના જીવનને આંગણે આવા અવગુણના ઢેખારા જો ભેગા કર્યા કરે, ભેગા કર્યા કરે તો એના જીવનના આંગણે એક દિવસ એ ઢેખારાનો ઉકરડો થશે. અને એટલે જ વાલ્મીકીજી કે છે કે જે સાધક છે, જે ભગવદ્ ભક્ત છે, એને જો સરસ રીતે શાંતિથી ભજન કરવું હોય ને તો કોઈ ના અવગુણ જોશો નહીં. જ્યારે જ્યારે પણ આપણાથી સામેની કોઈ પણ વ્યક્તિ માટે આપણા મનમાં આક્રોશ આવે ત્યારે ત્યારે આપણે વિક્ષિપ્ત થતા હોઈએ. દરેક વ્યક્તિ સાધક માત્ર, કોઈ પણ વ્યક્તિ પ્રત્યેનો દોષ જોવો, કોઈના પ્રત્યે આક્રોશ કરવો, કોઈને માટે શંકા કરવી, આ બધું આપણા સાધન ભજનમાં વિક્ષેપ પાડશે. એકાગ્ર શાંતિ થવા જ નહીં દે. અને એટલે સાધક તરીકે, ઉપાસક તરીકે કોઈનો અવગુણ ન જોવો, કોઈના પ્રત્યે મનમાં આક્રોશ ન રાખવો. નહીતર રાત્રે કોઈકના પ્રત્યે તમે કંઈક એવો વિચાર કરીને સૂતા ને સવાર ઉઠતાની સાથે જ આવી બારણું ખુલતાની સાથે જ બેસી ગયો અંદર, કાઢવો મુશ્કેલ. ઘરમાં સાપ કે ઉંદર પેસી ગયો ને પછી કાઢો જો, કેટલા પાંજરા મૂકો જો. એમ એક એવો વિચાર પેસી ગયો તો સવારે ઉઠી નહી ધોઈને નિત્ય નિયમ કરવા આસન બેસો ને તો ત્યાં અંદર મગજમાં ફર્યા કરે. ઉંદરડા ની માફક તમને, મચ્છર ની માફક અહીં ટપલો મારો અહીં ટપલો મારો બેસો જ ના, શાંતિથી ભજન કરવા જ ના. એટલા માટે કહ્યું અવગુણ તજી સબકે ગુણ. દરેકના સદગુણ જોતા શીખજો. જો એક પણ દુર્ગુણ કોઈ પણ વ્યક્તિનો જોયો ને તો આપણે એ દુર્ગુણના ખાડાની અંદર પડવાના છે. માણસ ઉપર એવી છાપ પડી જતી હોય છે દરેક જણની, નાની ઉંમરમાં તો ખાસ, અને એ છાપ જીવનભર ભૂસાય નહીં. અને જયારે પણ એને અનુકૂળતા મળે ને ત્યારે એ પારકાના અવગુણ જોયેલી છાપ આપણા મગજમાં ઉપસી આવે. એ તો કરતા કરશે જે અવગુણ દુરાચાર, પણ એ જોનારનામાં પહેલો વસી જશે, એને દુરાચાર તરફ દુર્ગુણ તરફ પહેલો ઢસડી જશે માત્ર જોવામાં. એટલે માત્ર સદગુણ જ જોવા, હંસની માફક સંત હંસ ગહઈ પયર પરિહરી વારી વિકાર. દૂધમાંથી હંસ માત્ર દૂધ દૂધ લઈને પાણી પડી ગયું, એમ દુર્ગુણ વાળામાંથી માત્ર સદાચાર જ શીખી લો, દુર્ગુણ ને ત્યજી દો, ફેંકી દો, માત્ર સદગુણ પ્રત્યેનો જ સદભાવ આપણો રહે. કોઈના દુર્વિચાર કે દુર્ગુણ તરફ આપણી નજર હોવી જોઈએ. ખૂબ જ સચેત અને સાવચેત કરે છે વાલ્મીકીજી કે ભગવાન કોના હૃદયમાં વસે છે, તો સ્પષ્ટ બતાવ્યું, અવગુણ તજી સબકે ગુણ ગહી વિપ્રધેનું હિત સંકર. સર્વને માટે જે કોઈ છે, દરેકને માટે, દરેક આદરણીય છે, દરેકમાં ભગવાન બેઠેલો છે, અને જેનામાં ભગવાન બેઠેલો છે ભગવાન સ્વરૂપ છે, વિપ્ર કરતા પણ આગળ થઈ ગયો. ગાયને આપણી સંસ્કૃતિમાં સંપન્નતાનું પ્રતીક માન્યું છે, સિમ્બોલ, કે ગાય એ સંપન્નતા છે. અને કઈ તો કૃષ્ણએ આટલી ગાયો ક્યાંથી રાખી? જનક રાજાએ આટલી બધી ગાયો દાનમાં કેવી રીતે આપી? તો એ સંપન્નતાનું પ્રતીક છે ગાય. સમાજની સંપન્નતા કેવી છે તો એને ત્યાં ગાયો કેટલી છે. દક્ષિણમાં જાઓ ને કેરલની અંદર તો પૂછે કે તમારે ત્યાં હરીરીઓ કેટલી છે, ત્યારે દીકરી આપે એમને. વિપ્રધેનું હિત સંકટ સહ. કોઈ પણ સજ્જનને માટે, સંસ્કૃતિને માટે, પોતાના સંસ્કારને માટે આ રીતે સંકટ ઝીલીને પણ એની રક્ષા કરે, ભગવદ્ ભજન કરે, પોતાનું અનુષ્ઠાન ગમે એટલી વિપત્તિ પરિસ્થિતિ હોય પણ એની એનો ત્યાગ ન કરે, કોઈનો દોષ ન જુએ, જ્યારે જોવો હોય તો સદગુણ જ જોવા, અને એ રીતે આ રીતે સંસ્કૃતિના ધર્મના રક્ષણ સેવા કાર્યની અંદર લાગે, એના હૃદયમાં ભગવાન નિવાસ કરે.